મૂર્તિ પૂજા સતશાસ્ત્રોમાં દર્શાવેલ ધાતુ, પાષાણ, કાષ્ઠ, માટી, ચિત્રામણ વગેરે અષ્ટ પ્રકારે તૈયાર કરેલ પરમાત્માના પ્રતિમા સ્વરૂપ, અર્ચા સ્વરૂપની ઉપાસના, આરાધના, ભક્તિ કરવા, પુષ્પ, ચંદન, કુમકુમ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય, નિરાજન વગેરે ઉપચારો દ્વારા તેની પૂજા કરવી, તેને મૂર્તિ પૂજા કહેવામાં આવે છે. એ રીતે અર્ચા સ્વરૂપની પૂજા ઉપાસના કરનારને તથા તે પ્રતિમા સ્વરૂપમાં શ્રદ્ધા આસ્થા રાખનાર મૂર્તિ પૂજાના સિદ્ધાંતને દ્રઢતાપૂર્વક આસ્તિક ભાવથી માનનાર વ્યક્તિ મૂર્તિ પૂજક ગણાય છે. રાજયોગના પ્રણેતા એવા મહર્ષિ પતંજલિ યોગ સૂત્રમાં કહે છે, ઈશ્વર પ્રણિયાના દ્વા, ઈશ્વરની ઉપાસના દ્વારા પણ સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે આધ્યાત્મિક સિદ્ધિમાં પરમાત્માની ઉપાસનાનું ઘણું મહત્વ સ્વીકારાયેલું છે. કેટલાક નિરાકારવાદી તથા આત્મા પરમાત્મા એક જ છે એવો મત ધરાવનારા લોકોના મતે મૂર્તિ પૂજા કાલ્પનિક ને અંધશ્રદ્ધામય ગણાય છે. તેઓ મૂર્તિ પૂજાના સિદ્ધાંતનો અસ્વીકાર કરીને તેની નિંદા કરવાનો હીન પ્રયત્ન કરે છે, તે ગંભીર ભૂલ છે. તેઓ એવી બેવજૂદ દલીલ કરે છે કે નિરંજન, નિરાકાર, સર્વવ્યાપી ઈશ્વરને ધાતુ, પાષાણ, કાષ્ઠના પૂતળામાં શી રીતે બાંધી શકાય, કાગળના ચિત્રામણમાં તેને કેવી રીતે સીમિત કરી શકાય, માટે મૂર્તિ પૂજા વ્યર્થ ને નિરર્થક છે. તે અંધશ્રદ્ધા અને અજ્ઞાનનું પરિણામ છે. મૂર્તિમાં રહેલો ઈશ્વર માણસે ઘડેલો કાલ્પનિક છે. તેની ઉપાસના, ભક્તિ, પૂજા વગેરેથી કોઈ ફળ મળતું નથી વગેરે વગેરે તેમની દલીલો હોય છે. મહર્ષિ દયાનંદજી દ્વારા સ્થાપિત આર્ય સમાજના અનુયાયીઓ મહદઅંશે મૂર્તિ પૂજાનો સખત વિરોધ કરે છે. મૂર્તિ પૂજા વિરુદ્ધ પ્રચાર અખાડા માંડે છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે મૂર્તિ પૂજાનું સાચું રહસ્ય તેઓ સમજી શક્યા નથી. આર્ય સમાજના સ્થાપક દયાનંદજી એક નીડર સમાજ સુધારક હતા. વેદનો તેમણે સારો એવો અભ્યાસ કરેલો અને તેનો પ્રચાર કરેલો, પરંતુ તેઓ પણ મૂર્તિ પૂજાનું રહસ્ય બરોબર સમજી શક્યા નહીં હોય તેમ તેમના ગ્રંથો ઉપરથી જણાઈ આવે છે. તેમણે તેમના બાળપણમાં એક મંદિરમાં શિવલિંગ ઉપર એક ઉંદરને ફરતો જોયો, એટલે તેમને વિચાર થયો કે પ્રભુ જો સર્વશક્તિમાન હોય અને પાષાણના લિંગમાં તેનો વાસ હોય તો ઉંદરને પોતાની ઉપર ફરવા કેમ દે છે, દૂર કેમ હટાવી નથી શકતા. બસ આટલા વિચારથી તેને મૂર્તિ પૂજા પ્રત્યે ઘૃણા ઉદય થઈ આવી અને મોટા થઈને તેમણે મૂર્તિ પૂજાના સિદ્ધાંતનો સખત વિરોધ કરવા માંડ્યો. તેઓ સચરાચર બ્રહ્મમાં તો માનતા જ હતા, તો પણ તેમને એ ખ્યાલ ન આવ્યો કે જો પથ્થરના શિવલિંગમાં બ્રહ્મ હોય તો ઉંદરમાં પણ હોવો જ જોઈએ ને. જો બ્રહ્મ અણુ અણુમાં સર્વત્ર વ્યાપ્ત હોય તો મૂર્તિમાં ને ઉંદરમાં બધે જ હોય ને, તો પછી બ્રહ્મ ઉપર બ્રહ્મ ફરે તેમાં વાંધો ક્યાં આવ્યો. આ વાત તેમને ન સમજાઈ. મૂર્તિ પૂજાના યથાર્થ રહસ્યને સમજવાના અભાવને લઈને જે લોકો તેનો વિરોધ કરે છે તે અયોગ્ય છે. તેમણે મૂર્તિ પૂજાનું સાચું રહસ્ય સમજવું ઘટે. મૂર્તિ પૂજામાં ગહન રહસ્ય સમાયેલું છે. મૂર્તિ પૂજા ભાવાત્મક છે. ભક્ત પોતાના હૃદયના પ્રેમ, ભક્તિ, દાસત્વ, શરણાગતિ, વિરહ, પ્રભુ મિલનની ત્વરા, આતુરતા, સખા ભાવ, પૂજ્ય ભાવ, આદર ભાવ વગેરે વિવિધ ભાવોને પ્રભુના સ્વરૂપમાં આરોપિત કરી હૃદયની ઉત્કટ ભાવ ઉર્મિઓથી નવાજે છે. આર્તનાદે પ્રભુને પ્રાર્થે છે, પ્રભુના દર્શનને ઝંખે છે. પ્રભુના પ્રતિમા સ્વરૂપનું અવલંબન ન હોય તો ભક્ત શું આકાશમાં કે હવામાં હવાતિયા મારવા સાથે પોતાના ઉત્કટ ભાવોને વ્યક્ત કરી શકશે? તેને પોતાના ભાવોની અભિવ્યક્તિ માટે એક સંગીન આધારની, માધ્યમની આવશ્યકતા રહે છે. મનુષ્ય તો સાકાર છે જ, પણ તેની આસપાસ સમગ્ર સૃષ્ટિ પણ સાકાર છે. મનુષ્ય પોતાના સંબંધી, સ્નેહીઓ, પદાર્થો વગેરે બધું જ આકૃતિમય હોવાથી પોતાના હૃદયના ભાવો તેમની સમક્ષ રજૂ કરી શકે છે. આકૃતિ પ્રત્યેનું આકર્ષણ હોવું એ મનુષ્યની સ્વાભાવિક પ્રકૃતિ છે. આકૃતિ દ્વારા જ આકૃતિનું આકર્ષણ થાય છે એ કુદરતનો નિયમ છે. આવું સાકાર ને સબળ માધ્યમ ભક્તને પ્રતિમા સ્વરૂપ દ્વારા મળી રહે છે. ભક્તના શુદ્ધ ભાવ, હૃદયના વિશુદ્ધ પ્રેમ ને ભક્તિભાવથી સર્વવ્યાપી, સર્વજ્ઞ ને સર્વશક્તિમાન એવા પ્રભુનો પ્રતિમા સ્વરૂપમાં આવિર્ભાવ થાય છે. તેની સવિશેષ અભિવ્યક્તિ મેનિફેસ્ટેશન થાય છે. પરમાત્મા સર્વજ્ઞ ને સર્વવ્યાપી હોવાથી સચરાચર સમગ્ર સૃષ્ટિમાં પોતાના અસ્તિત્વનું મનુષ્યને પળે પળે ભાન કરાવી શકે છે એ સર્વશક્તિમાન પ્રભુ પોતાના ભક્તના પ્રેમને વશ થઈ પ્રતિમા સ્વરૂપમાં કેમ પ્રગટ ન થાય? થાય જ. પ્રભુની મૂર્તિમાં ન માનનારો વર્ગ પણ પોતાના સ્ત્રી, પુત્ર કે અન્ય સ્નેહીજનોના ફોટાઓ ખૂબ પ્રેમથી સુંદર આલ્બમમાં કાળજીપૂર્વક સાચવી રાખે છે ને જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમને નિહાળી ભાવાત્મક બની તેની સ્મૃતિમાં ખોવાઈ જાય છે. સ્મૃતિને વાગોળતા ભાવ વિભોર થઈ જાય છે. એવા પણ કિસ્સાઓ બનેલા છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે અતૂટ સ્નેહ હોય અને એકબીજાને ખૂબ જ ચાહતા હોય ત્યારે જો કોઈ પણ એક વ્યક્તિ બીજાનો ફોટોગ્રાફ જોઈને ભાવ વિભોર બની તેને સંભાળે તો માઇલો દૂરના અંતરે રહેલ તેની સ્નેહી વ્યક્તિના હૃદયમાં પણ તેને યાદ કરનાર વ્યક્તિ પ્રત્યે ભાવ ઉભરાઈ આવે છે. તેને ટેલિપથી કહેવામાં આવે છે. મનની ઉત્કટ ભાવનાના આંદોલનો, વિચાર તરંગો આકાશ તત્વના માધ્યમ દ્વારા માઇલો દૂર વિચરી શકે છે. આમ બનવું તે બિલકુલ અશક્ય નથી. જેમ વાતાવરણમાં ટીવીના કે રેડિયોના વીજ ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ સદાય પ્રસરતા રહે છે, તેને ઝીલવા માટે ટીવી કે રેડિયો ચાલુ કરે તો તરત જ તેમાં ઝીલાય છે. પરિણામે માઇલો દૂરથી પ્રસારિત થતા પ્રોગ્રામો આપણે ઘેર બેઠા માણી શકીએ છીએ. તેવી જ રીતે સૂક્ષ્મ ભાવ તરંગો કે વિચાર તરંગો પણ વાતાવરણમાં માઇલો દૂર સુધી જઈ શકે છે. તેને ઝીલનાર વ્યક્તિના મનની એકાગ્રતા જેટલી વધુ તેટલી સરળતાથી તે તરંગોને ઝીલી શકે છે. માઇલો દૂર રહેલા તેના સ્નેહીના ભાવ તરંગો તેને પહોંચી જાય છે. જો આ બાબત શક્ય હોય તો સર્વજ્ઞ ને સર્વવ્યાપી પરમાત્મા તેના પ્રેમી ભક્તના તીવ્ર ભક્તિભાવ દ્વારા પ્રતિમા સ્વરૂપમાં ચોક્કસ આવિર્ભૂત થાય જ, એમાં આશ્ચર્ય જેવું શું છે? ઘણી વખતે એવું બને છે કે વ્યક્તિનો પોતાનો નિકટતમ સ્નેહી જો મૃત્યુ પામ્યો હોય ને જો તેની તસવીર ફોટાને જુએ છે ત્યારે તે અત્યંત ભાવ વિભોર બની જઈ તેની સાથે તન્મય બની જાણે તે તેની સામે પ્રત્યક્ષ જ છે એ રીતે વાતો કરવા પણ મંડી પડે છે. તે પોતાનું તથા આજુબાજુનું સર્વ ભાન પણ ભૂલી જાય છે અને સ્નેહીની સ્મૃતિમાં લીન થઈ જાય છે. લૌકિક પ્રેમમાં આવું બની શકે તો પ્રભુ પ્રત્યેના અલૌકિક અનુરાગમાં શું ન બને? તલવાર કે તોપ, બંદૂકનું ચિત્ર હોય તો તેની સાથે હિંસાનો ભાવ સહજ રીતે સંકળાયેલો હોય છે. સ્ત્રીનું સુંદર શિલ્પ કે ચિત્ર હોય તો તેને જોઈને ગમે તેવી નાસ્તિક વ્યક્તિને પણ વિષય વિકારનો ભાવ ઉદ્ભવે છે. કારણ કે દરેક આકૃતિ પાછળ એક ચોક્કસ પ્રકારનો ભાવ સમાયેલો છે. લખાણના શબ્દ પણ જડ છે તો પણ તે વાંચનારના હૃદયમાં પ્રેમ, આદર, ક્રોધ, ભય, ધૃણા, તિરસ્કાર, હિંસા, કરુણા વગેરે વિવિધ ભાવો જગાવે છે. શત્રુનો ફોટો જોઈને વ્યક્તિમાં તિરસ્કાર ને ક્રોધાગ્નિની લાગણી ભભૂકી ઉઠે છે. મહાન પુરુષોની છબી જોઈને, તેમની સૌમ્ય તસવીર નિહાળીને વ્યક્તિમાં શાંતિ ને સાત્વિક ભાવ ઉદય થઈ આવે છે ને સહજ રીતે જ તેનું મસ્તક આદર ભાવથી ઝૂકી જાય છે. રાજા મહારાજાઓની તસવીર જોઈને તેમની શક્તિ, સામર્થ્ય, સમૃદ્ધિ ને જાહો જલાલીની કલ્પનામાં ખોવાઈ જવાય છે. કુદરતી સૌંદર્યની તસવીર જોઈને તેવા સુંદર સ્થાનની કલ્પના ઉદ્ભવે છે. કોઈ યોદ્ધાની તસવીર જોઈને મનમાં શૌર્યભાવ, વીરભાવ પ્રગટ થઈ આવે છે. એ જ રીતે પ્રભુના સૌમ્ય ને સુંદર પ્રતિમા સ્વરૂપનું દર્શન થતાં જ દર્શકના ચિત્તની અવસ્થા બદલાઈ જાય છે. તેમાં ભક્તિભાવ, દાસભાવ, સખાભાવ, શરણાગતિનો ભાવ, સાત્વિક પ્રેમભાવ સહજ રીતે જ ઉદય થાય છે. સંત પુરુષોની તસવીરોના દર્શનથી તેમના કલ્યાણકારી ગુણો ને પ્રેરણાદાયી આદર્શોની સ્મૃતિ થઈ આવે છે. કેટલાક ભક્તોને પ્રભુના સ્વરૂપ દ્વારા અલૌકિક પ્રેરણાઓ પણ થતી હોય છે. આ છે મૂર્તિ પૂજાનું રહસ્ય, જે હવે સરળતાથી સમજી શકાશે. મૂર્તિ પૂજાના વિરોધી આર્ય સમાજીઓ પણ શ્રી દયાનંદજીની તસવીર રાખતા હોય છે, કારણ કે તેઓ જાણે અજાણે તેને પૂજનીય ને વંદનીય ગણી તેમાંથી પ્રેરણા મેળવે છે. પણ તે આ તથ્યને સમજી શકતા નથી. પ્રભુના સ્વરૂપમાં ઉત્કટ પ્રેમને લઈને તેમના પ્રતિમા સ્વરૂપના અવલંબનથી મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા અનેક વિરલ ભક્તો પ્રભુ પ્રાપ્તિ કરી શક્યા છે. સ્વામિનારાયણ ધર્મમાં તો એવા અસંખ્ય ભક્તો થઈ ગયા છે કે જેમણે પ્રભુના પ્રતિમા સ્વરૂપના ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ દ્વારા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર પામી મુક્ત દશા પ્રાપ્ત કરી હોય. પરમ તત્વ પરમાત્મા સર્વવ્યાપી છે. તે દેશ અને કાળની મર્યાદાઓથી પર મન વાણીને અગોચર છે. માનવીય બુદ્ધિ કે તર્ક દ્વારા તેનો અનુભવ શક્ય નથી. જીવાત્મા મૂળ અજ્ઞાન, અવિદ્યાના આવરણોથી બદ્ધ છે. તેને માટે પરબ્રહ્મનું અવ્યક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવું અતિ દુષ્કર છે. તે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, અવ્યક્તાનામ ગતિર્દુખમ દેહવદ્વિખ્યાપ્યતે. આવા બદ્ધ જીવને મુક્ત દશા ઉપલબ્ધ થાય તે હેતુથી પરમાત્માએ અને સત્પુરુષોએ સતશાસ્ત્રોમાં પરમાત્માના અર્ચા સ્વરૂપની ઉપાસના ને આરાધના કરવાનું દર્શાવ્યું છે. પૂર્ણ સ્થિતિવાળા મુક્ત પુરુષ જ્યારે કોઈ પ્રતિમા સ્વરૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે ત્યારે તેમની દિવ્ય સંકલ્પ શક્તિ અને મંત્રશક્તિ દ્વારા સર્વવ્યાપી પ્રભુનો પ્રતિમા સ્વરૂપમાં આવિર્ભાવ થાય છે. શ્રદ્ધાપૂર્વક સાધક તે સ્વરૂપની અર્ચા, પૂજા, ઉપાસના, આરાધના કરે છે. તેને પ્રતિમા સ્વરૂપમાં આવિર્ભૂત થયેલા પરમાત્મા પોતાની દિવ્ય શક્તિ દ્વારા આકર્ષે છે. તેની આધ્યાત્મિક ચેતના જાગૃત કરી, આધ્યાત્મિક વિકાસ કરાવી પૂર્ણતાને પ્રાપ્ત કરાવે છે. પંચરાત્ર શાસ્ત્રમાં પરમાત્માના વ્યૂહ, વિભવ, અર્ચા ને અંતર્યામી એવા સ્વરૂપનો નિર્દેશ છે. તેમાં અર્ચા સ્વરૂપની ઉપાસનાનો પણ ઉલ્લેખ છે. પરમાત્મા વ્યૂહ સ્વરૂપ દ્વારા ચતુર્વ્યૂહ રૂપે પ્રગટ થઈ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે કરે છે. કોઈ કાર્ય નિમિત્તે થતા અવતારો પ્રભુના વિભવ સ્વરૂપો છે. અર્ચા સ્વરૂપ એટલે પ્રતિમા સ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ એટલે અણુ અણુમાં સર્વત્ર વ્યાપી રહેલું પરમાત્માનું અન્વય સ્વરૂપ. આ બધાથી પર પોતાના દિવ્ય તેજ રૂપ બ્રહ્મરૂપ ધામમાં દિવ્ય સાકાર સ્વરૂપ છે તે પરમાત્માનું વ્યતિરેક સ્વરૂપ છે, જે પોતાના મુક્તોને દિવ્ય સુખ ઐશ્વર્ય આપે છે. આ રીતે સતશાસ્ત્રોમાં પરમાત્માનું વર્ણન છે. પ્રભુના પ્રતિમા સ્વરૂપમાં સાધકને જે પ્રેમ, ભક્તિ, વિરહ, મિલન, દાસ્ય, સાખ્ય, શરણાગતિ વગેરે હૃદયની ઉત્કટ ભાવ ઉર્મિઓ પ્રગટે છે, તેના દ્વારા તેની આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ થાય છે. ત્યારબાદ ચેતનાની સહજ રીતે ઉર્ધ્વગતિ થાય છે. તેના પરિણામે યોગની અતિ દુર્લભ એવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેમાં ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. એ સ્થિતિમાં પ્રભુના નિત્ય સિદ્ધ દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપનો તેમજ સર્વવ્યાપી નિરાકાર અક્ષર બ્રહ્મરૂપ અન્વય સ્વરૂપનો એમ પરમાત્માના બંને સ્વરૂપનો સાધકના આત્મામાં સાક્ષાત્કાર થાય છે અને સાધક આત્યંતિક મુક્તિરૂપ મુક્ત દશાને પરમપદને પામે છે. ત્યારબાદ એ દિવ્ય સ્થિતિમાં રહી પ્રભુના અનિર્વાચ્ય દિવ્ય સુખને અખંડ અનુભવે છે. આ છે મૂર્તિ પૂજાનું ગહન હાર્દ. આ રહસ્યને મોટા મુક્તના જોગ સમાગમ સેવા દ્વારા જાણી લીધા પછી જે ભક્ત દ્રઢ નિષ્ઠા ને શ્રદ્ધાપૂર્વક પ્રતિમા સ્વરૂપમાંથી કાષ્ટ પાષાણ ચિત્ર વગેરે પ્રતિમાનો ભાવ કાઢી દિવ્ય ભાવે સહિત દર્શન અર્ચન પૂજન કરે તો પ્રભુ તે ભક્ત ઉપર પ્રસન્નતા જણાવી પ્રતિમા ભાવ છોડી દઈ ભક્ત સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરે છે, તેની સેવા પૂજા ગ્રહણ કરે છે, અનેક પ્રકારે રક્ષા ને સહાય પણ કરે છે, કંઈક સૂચન કે આદેશ કરવો હોય તો તે પણ કરે છે. મુક્ત પુરુષ સાચા સાધકને જ્ઞાન પ્રકાશ આપી પ્રતિમામાંથી કાષ્ટ પાષાણાદિકનો ભાવ દૂર કરી દિવ્ય ભાવની દ્રઢતા કરાવી તે સ્વરૂપના ધ્યાન ચિંતન નિદિધ્યાસ દ્વારા પ્રભુની સાક્ષાત્કાર પ્રાપ્તિ કરાવે છે. આવું રહસ્ય ન જાણનાર લોકો બીજા અનેકને અજ્ઞાન વશાત મૂર્તિ પૂજાનો વિરોધ કરી મૂર્તિ પૂજા દ્વારા પ્રભુ પ્રાપ્તિના માર્ગમાંથી વિચલિત કરવાનો અપરાધ કરે છે. તે કેટલે અંશે યોગ્ય છે તે શ્રોતા પોતે જ નક્કી કરી શકશે.